நமோ நுழை சௌஹரிஹந்தானம், நமோ நுழை சௌசிதானம், நமோ நுழை சௌஹாயிரியானம், நமோ நுழை சௌஜாயானம், நமோ நுழை சௌ திரிபாலவர்த்தி சாவணம், ஓம்காரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் மோஷதம் செய்யோங்காராய் நமோ நம மங்கணம் பகவானையோ மகிழம கூட்டமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஒரு மங்களம் நமாசுமரி சாராய் சுவாமிபாவாயிரம்பேதவீன કારણથી એટલે પૂર્વે કહ્યું હતું ને કે રાજાની ભાવ હોય પણ એનાથી બેન પડીને દૂરે સીતાના રાજાજીને દૂર રાખી એનાથી બિન આત્માના સ્વભાવનો અનુભવ કરવો એ સંવર એ ધર્મ તે કારણથી સમસ્ત પરદેવોથી બિન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ બહુ સુંદર અધિકાર છે ને એટલે રાગ પણ પાપના વિકલ્પ એ આશરો છે એનાથી ભિન્ન રાગથી ભિન્ન આત્માને ભાવવું એટલે કે પર ઉપર જે લક્ષ્ય છે તેને લક્ષ્યને છોડી અને ચૈતન સ્વરૂપ આનંદ સ્વરૂપ રહેવું એ ઉપર લક્ષ્ય કરવું
બરાબર
ભેદ સમસ્ત પરિગ્રહોથી ભિન્ન ચાય તો વિકલ્પ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો હોય કે ગુણગુણીના ભેદનો વિકલ્પ હોય એ બધા પરદેવ છે પર પોતાનો તિકાળી સ્વભાવ નથી તેથી પરદેવથી સમસ્ત પરદેવથી ભિન્ન ચૈતન સ્વરૂપનો અનુભવ ભગવાન જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ એની સન્મુખ થઈ એના આનંદનો વેદન કરવું આત્માનો અનુભવ કરવો એટલે કે શાંતિના વેદનમાં આવવું અશાંતિ જે પુનપાપના ભાવ એ અશાંતિ છે દુઃખ છે એનાથી બેન પડી અને પોતાના સ્વરૂપના અનુભવમાં આવવું એ શાંતિ છે રાગનો ભાગ કંઈક સૂક્ષ્મ પણ હોય એ દુઃખરૂપ છે એનાથી ભેદ પાડવાનો અર્થ એટલો કે આ રાગ છે માટે આમ છોડું વિકલ્પ લેશ ભેદ વિજ્ઞાન અહીંયા લક્ષ આમ છે એને આમ છોડું પરમાથી લક્ષ છોડીને સ્વમાવું એમાં જઈ ભેદ જ્ઞાનનો અંશ અંદર રાગનો અંશ રહે છે જેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે એવું એ ભેદ જ્ઞાનનું સ્વરૂપ નથી સમજાવું કાંઈ એથી અહીં કહે છે કે સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ પ્રજ્ઞા બ્રહ્મ પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ એનું કાયમી અસલી ધ્રુવ નિત્ય સ્વરૂપ છે. તેને ધ્યેય બનાવી એટલે કે અખંડ પરિપૂર્ણ દ્રઢ વસ્તુ છે એમાં ધ્યેય બનાવી, એનો અર્થ એવો નથી કે આ અખંડ છે એમાંથી એને ધ્યેય બનાવવું, એ પણ વિકલ્પ છે. પણ વર્તમાન પર્યાય રાગથી ભિન્ન પડતા અંદર તરફ જાય છે ત્યારે એનો વિષય સામાન રહી જાય છે. આ સામાન છે ને હું લક્ષ કરું છું એમ નહીં, હું જેની વાત બહુ કરું મારે ધ્રુવ છે માટે ધ્રુવ અહીંયા તો એ પર્યાય વર્તમાન જે રાગના સંબંધમાં છે. ડાક્ટર એ પૂછ્યું હતું ને કાલે કે હું કરું હું કરું અને બા થોડું સાંભળ્યું હોય એને બહાર નહીં. કાલે ડાક્ટર આવ્યો હતો ને કલકત્તા, વેદ કેમ કરો? પણ માણસ નંદજી નરમાસ બતાવે છે આપણને. હા વાત તો હા, ચૈતન્ય સ્વરૂપ જે એનું સ્વરૂપ એટલે જ્ઞાન દર્શન આનંદ એનું રૂપ એવું જે શીખાવી પ્રભુ એને રાગથી ભિન્ન પાડી એટલે કે તેના તરફનું લક્ષને છોડી ભલે એના ખ્યાલમાં ન આવે કે આ રાગ છે ને રાગને છોડું છું નહીં, પણ તે તરફનું લક્ષણ છે એને છોડીને સોના ત્રિકાળીના લક્ષમાં જામવું એ રાગથી ભિન્ન પડીને ભેદ વિજ્ઞાન છે. હા છે ચૈતન્ય સ્વરૂપનો અનુભવ અતિવ ભાવ્યમ આમ શરૂ કર્યો છે, અર્થ કર્યો કે સરથા ઉપાધિ છે તો હા અંતર્મુખ વળતા પર સન્મુખના લક્ષને છોડતા જે એકાગ્રતા થાય અંદર એ સરથા ઉપાધિ છે. એકાગ્રતા ઉપાધિ છે અત્યારે છે. સરળતા ઉપાધિ છે એમ માનીને હા ચૈતન્ય સ્વરૂપી ત્રિકાળી પ્રભુ એ જ સરળતા વસ્તુને ઉપાધિ છે. તો પર્યાયમાં પણ એ પર્યાય આવી એ પણ ઉપાધિ છે. રાગ એવી છે એમ કેમ છે સંભર છે ખરો ને સમજાણું કાંઈ સમ્યક દર્શન થાય તો પણ હજી રાગ ભાગ રહે છે, દુઃખ રહે છે સંકિતિ નહીં. તેથી એને જયારે ચારિત્ર કરવું હોય બાકી ગાથામાં એવું છે તમે નોંધ કહ્યું નથી નિયમ સાર બાકી હતા વેદ અભ્યાસ અભ્યાસ કરતા કરતા ચારિત્ર થાય છે બાકી ગાથા છે. નિશ્ચય પ્રતિક્રમણનો અધિકાર એટલે શું ગંભીર વાત છે પ્રભુ. એ પ્રતિક્રમ એટલે જે રાગ છે અંદર સંકિર્તિ જ્ઞાનીને પણ જે રાગ છે એટલે દુઃખ છે હજી એનાથી પાછું ફરવું અને અંદરમાં જાવું એને निश्चय प्रतिक्रमण कहे छे अथवा ये चारित्र नो एक भाग छे। निश्चय प्रतिक्रमण प्रतिक्रम राग आदि ज्ञानी नहीं छे एनी वात छे। पहले भीन पाड़ी ने सम्यक दर्शन कयू छता जी ज्ञानी ने पण राग ने दुख दशा छे। हवे ने चारित्र कर्म छे चौथे गुणस्थान दशा थई ज्ञान नहीं पर हवे चारित्र ने दशा प्रगट करवी छे त्यारे तेने रागना भागने दुखरूप दिशा ने ज्ञानी तेनाथी पाछो भरी अने एनाथी भेद ज्ञान नो अभ्यास करी अने स्थिरता अंदर करे तेने चारित्र कहेवामां आवे छे। आवी शरत उनाटली સમજાણું કાંઈ અતિય ભાવે કહ્યું છે ને સરથા ઉપાધિ વસ્તુ એમ માનીને અખંડિત દ્વારા પ્રવાહ અનુભવ કરવો એ પર્યાય ભગવાન ચૈતન્ય સ્વરૂપ જેમ ત્રિકાળી ધ્રુવ છે તેને લક્ષી રાગના લક્ષને છોડી દઈને કેમ કે રાગ છે એ આશ્રવ છે એટલે કે બંધનું કારણ છે એના તરફથી લક્ષ છોડી અને અંતરના ચૈતન્ય સ્વરૂપની પૂર્ણ તરફ દ્રષ્ટિ કરી અને એની ભાવના કરવી એમાં એકાગ્ર વિશેષ થવું આવી વાત ઝીણી બહુ મળે બહારની વસ્તુમાં લોકો મોહી ગયા છે એને અંતર વસ્તુનો મહિમા આવતો નથી જેને પુણ્યને પાપના ભાવ અને એના ફળ તરીકે સંયોગી લક્ષ્મી આદિ એનું જેને હૃદયમાં માચમ અને મહિમા રહે છે એને ભગવાન સુચૈતન્ય સ્વરૂપનો મહિમા થતો નથી અને જેને ચૈતન્ય સ્વરૂપ પ્રભુ એની જેને મહિમા આવે છે માધ્યમ આવે છે એને પુણ્ય પાપ ને પુણ્ય પાપના ફળનો માધ્યમ ઉડી જાય છે આવી વાત છે એ અખંડ ધારા એ પ્રવાહરૂપ અનુભવ કરાયો છે એના બે અર્થ કીડા તો નહીં ખાન એક તો પરતરફના લક્ષવાળો જે રાગ તેનાથી લક્ષને છોડી અને સ્વરૂપમાં ઉપયોગ જામી જાય હું એક જાતા છું ધ્યાન કરું છું એવો પણ જ્યાં વિકલ્પ છૂટી જાય ઉપયોગ અંદર જ્ઞાનાનંદમાં જામી જાય એ રીતે અખંડ ધારા એ ઉપયોગને જમાડવું બીજી રીતે વિકલ્પ આવે પણ અંતરના સ્વરૂપની જે દ્રષ્ટિ અને જ્ઞાનની રમણતા છે એ કાયમ ટકે એને પણ અખંડ ધારા પ્રવાહ કહેવામાં આવે છે શું કહ્યું કાલ કહ્યું કે નહીં ધારાવાયનો અર્થ કર્યો તો એ આ અખંડ ધારાના બે અર્થમાં છે એક તો પર ઉપરથી લક્ષ્યને છોડી દઈ અને અંદર જ્ઞાતા ચિદાનંદ સહજાનંદ પ્રભુ મૂર્તિ એમાં ઉપયોગને જોડી દેવો અને એમને કાયમ રહેવું એ અખંડ ધારા પ્રવાહ કહેવામાં આવે. પણ એમાં જો ન રહી શકે તો વિકલ્પ ઉઠે ધર્મી જ્ઞાનીને પણ ચોથે ગુણસ્થાને પાંચમે છઠ્ઠે ચોથે ગુણસ્થાને તો એ નિર્વિકલ્પ અનુભવ અંતર્મુખ બહુ અલ્પકાળ રહે ઉપયોગ અંદર વધારે ન રહી શકે એટલે એને રાગ ચિત્રણ કસાય છે ખરો ને એ રાગ આવે પણ કહે છે ઉપયોગમાં રાગ ભલે આવ્યો પણ અંદર દ્રષ્ટિને જ્ઞાનની જે પ્રગટ શક્તિ પ્રગટ થઈ છે એ કાયમ રહે એને અખંડ ધારાવાહી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ બે પ્રકાર કયા એક ઉપયોગ રૂપ અને એક લબ્ધ રૂપ. ઉપયોગ બે પ્રકારના અખંડ ધારા કાલ કહ્યું છું. મુનિને પણ સાચા સંત હે છઠ્ઠે સાતમે ગુણસ્થાને છૂલે જેની દશા પરમેશ્વર પદમાં ભળી ગઈ. નમો નો ઈશ્વર ત્રિકાળ વર્તી સાવણમ એમાં ભળી દશા એવા મુનિને પણ સપ્તમ ગુણસ્થાનની દશાનો ઉપયોગ 20 સેકન્ડની અડધો રહે છે. શું
કહ્યું
જાણું મુનિ છે ચોથા ગુણસ્થાન વાળાનો ઉપયોગ તો બહુ થોડો રહે અંદર અને વિકલ્પો આવે શુભ નાય આવે ને અશુભ નાય આવો. પાંચમા ગુણસ્થાન વાળામાં પણ બે કસાયનો અભાવ છે શાંતિ પ્રગટી છે ચોથા ગુણસ્થાન કરતા વિશેષ છતાં એ વિકલ્પ એને આવે પણ એને છઠ્ઠે ગુણસ્થાને વિકલ્પ પંચ મહાવર્તાદિના વિકલ્પ રાગ છે એને છોડીને સ્વરૂપમાં ધ્યાનમાં આવી જાય સાથમે એ ઉપયોગમાંથી ખસવું નહીં અને એક ધારાવાહી રહે તો અલ્પકાળમાં કેવું જ્ઞાન થાય છે. પણ એ ઉપયોગ મુનિને પણ સાથમે કાયમ ઘણો કાળ ન રહે તો એકદમ વિકલ્પ આવે છઠ્ઠે એઠે પડી જાય. મુનિને હજારો વાર એક દિવસમાં હજારો વાર છઠ્ઠું ને સાતમી ભૂમિકા હોય છે. સપ્તમ દશા ઉપયોગ જામી જાય પણ દશા રહે પણ એ 20 સેકન્ડનો અડધો ભાગ રહે અને છઠ્ઠે આવે ત્યારે 20 સેકન્ડ લગભગ એથી ડબલ ભાગ રહે ત્યારે એને વિકલ્પ આવે પ્રમાદ છે. પ્રમાદ છે ને એટલો ભલે પંચમાં આવર્તો વિકલ્પ પણ પ્રમાદ છે એ દુઃખ છે એ આકુળતા છે. સમજાણું કહેવાય એમાંથી છૂટીને ઉપયોગમાં જામી જાય ને ત્યાંથી ન ખસે એને પણ અખંડ ધારા પ્રવાહ કહે છે. અને એમાંથી ખસી ગયો ને વિકલ્પ આવ્યો પણ અંદર જે વિકાસ થયો છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ નિર્મળ થઈ છે એ ધારાવાહી કાયમ રહે ભલે વિકલ્પ આવ્યો એને પણ એ અખંડ ધારાવાહી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ઘેર વાતો છે ભાઈ આ તો સંવર્ધી ઘર છે ને. એ અખંડિત ધારા પ્રવાહ અનુભવ કરવા યોગ છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવા યોગ છે. એ સંવર અને એ ધર્મ અને એ મોક્ષનો માર્ગ છે. વચમાં રાગ આવે હોય પણ એ દુઃખરૂપ છે, આશ્રવ છે, ઉપાધિ છે, મેલ છે. ઝેર છે, શુભ ઉપયોગ આવે એ ઝેર છે. મારી આ વાત કેમ કે પ્રભુ આત્મા તો અમૃતનો સાગર, શાંતિનો સાગર, અને રાગ તો અશાંતિ છે. છતાં કે છે કે રાગનો ભાગ અશાંતિ આવે, પણ જેટલી અંશે સમ્યક દર્શન જ્ઞાનને શાંતિ પ્રગટી છે એ એમને એમ કાયમ રહે તો પણ અખંડ પ્રવાહ ધારા કહેવામાં સમજાણું કે આવી વાત મુદ્દી છે. સાથી કિલ શુદ્ધાત્મ તત્વ સુપલંબાત એ સંવર સાક્ષાત સંપત્તિથી નિશ્ચયથી જીવના શુદ્ધ સ્વરૂપ શુદ્ધાત્મ તત્વ છે ને, શુદ્ધ ચૈતન ભગવાન આત્મા એ શુદ્રવિના સ્વરૂપની પ્રાપ્તિ થવાથી એ શુભ શુભ રાગથી બિન પડી અને શુદ્ધ સ્વરૂપ ભગવાન શક્તિ રૂપે સામ સ્વભાવ રૂપે છે તેની પર્યાયમાં પ્રાપ્તિ થવાથી શું કહ્યું એ કે જે પર્યાયમાં અનાદિથી રાગ ને દ્વેષ પુણ્યને પાપ છે, એક તો એટલું મળીન એકનું દુઃખ, પણ જેણે એ આશ્રવમાંથી ભીન પાડી અને સ્વભાવની શક્તિને વ્યક્તતા પર્યાયમાં પ્રગટ કરી છે સમ્યક દર્શન જ્ઞાન શાંતિ, એટલી સંપદા એટલી એ શુદ્ધ સ્વરૂપને પ્રામે છે, એ શુદ્ધ સ્વરૂપને પામે છે તેટલો સંવર ધર્મ છે. સમજાણું કાંઈ સ્કિલ શુદ્ધાત્મ તત્વ ઉપનંબા એ સંવર સાક્ષાત સંપત્તિથી જોયું. નિશ્ચયથી જીવના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવાથી નૂતન કર્મના આગમનનો આશ્રમનો નિરોધ અંદરમાં પૂર્ણ સંબંધની વાત છે ને, અંદરમાં પૂર્ણ સંબંધ થઈ ગયો એટલે આશ્રમનો નિરોધ થયો, પુણ્યપાપનો ભાવ રહ્યો નહીં. નિરોધ લક્ષણ સંબંધ છે સાક્ષાત સંપત્તિથી સરથા પ્રકારે થાય છે. સાક્ષાતનો અર્થ સર્વથા કર્યો, અંદર આત્મામાં આનંદ સ્વરૂપમાં તદ્દન લીન થતા રાગનો વિકલ્પ માત્ર અબુદ્ધિપૂર્વક પણ ન રહે, અંદરમાં ઠરી જાય એને સાક્ષાત સંવર થાય છે, એને સર્વથા સંવર ધર્મ થાય છે. એ ઉપર ઉપર ઉપની વાત છે, આત્મા ઉપરની આત્મા ઉપરની વાત છે, પૂર્ણની વાત છે ને, પૂર્ણની અધિપુર રાગ રહે છતાં એ અંદર આત્મા ઉપર એને સંવર જ કહેવામાં આવે. સર્વથા અપેક્ષા જ કહેવાય, અપેક્ષા સર્વથા સંવર બહાર ને થાય. સમજાણું કહે અંદર અબુદ્ધિપૂર્વક રાગ થોડો રહે પણ એને ગૌણ કરીને અહીંયા સંવર સાક્ષાત થયો એમ કહેવામાં આવે. પણ સાક્ષાત પૂર્ણ સંભાર બાર મે ગુણ સ્થાને વિતરાગ થાય ત્યારે થાય. ક્ષીણ મોહ ત્યાં સાક્ષાત થાય, પણ અહીં પણ અપેક્ષા એ સાક્ષાત કહેવામાં અલ્પરાગ ને ગીણો નથી ને.
અપેક્ષા એ તો પૂર્ણ સમજ
નહીં, ચોથે તો છે નહીં પૂર્ણ સંભર પૂરણ, ચોથે તો છે જ નહીં, પાંચમે છે નહીં, છઠ્ઠે છે નહીં, ના અપેક્ષા નથી. સંવર એનો છે ચોથે, મિથ્યાત ને અનંત આનંદી નો સંવર છે એટલો છે. બીજા આશ્રમને ગૌણ કરીને એમ કહેવામાં આવે, સમ્યક દ્રષ્ટિને આશ્રમ નથી કહેવામાં આવે, વાસ્તવિકમાં નથી. દ્રષ્ટિ અપેક્ષા એ જેટલું મિથ્યાત ને અનંત અનુબંધી થયો એને મુખ્ય જયારે આશ્રવ કહીએ ત્યારે એને આશ્રવ નથી એમ કહેવામાં આવ્યો. પણ હજી પુનપાપના ભાવ છે, આશ્રવ છે એને ગૌણ કરીને કહ્યું. એ વાત ન કરી. અગિયારમી ગાથા સાંભળો. વ્યવહારો અભૂયથુ એમ પરમાત્મા કહે છે કે પર્યાય માત્ર જૂઠી છે. અસત્ય છે, કેવળ જ્ઞાનની પર્યાય પણ અસત્ય છે, સંવરજરાની પર્યાય પણ અસત્ય છે, મોક્ષ માર્ગની પર્યાય કે અસત્ય છે. એમ કહ્યું, કઈ અપેક્ષા એ પર્યાયને ગૌણ કરીને અસત્ય કહ્યું છે. અભાવ કરીને અસત કહ્યું હોય તો મહા મોટું ઉન્નત થઈ જાય. સમજાણું કાય અર્થમાં કર્યું છે નહીં, જયચંદ પંડિત અર્થમાં લખ્યું છે, બહુ સરસ લખ્યું છે કે ભાઈ ચોથે સમ્યક દર્શનમાં એમ કહેવામાં આવ્યું કે પર્યાય માત્ર નથી, એ દ્રવ્ય જ સત્ય છે. ટીકાળી દ્રવ્ય સત્યા ભૂતાર્થ આશ્રિત સમજી તો ભૂતાર્થ એક સમયમાં પૂર્ણ વસ્તુ તે સત્ય છે, અને પર્યાય માત્ર એ સમ્યક દર્શન થયું એ પર્યાય પણ માત્ર અસત છે. એ તો ગૌણ પર્યાયનું લક્ષ્ય છોડાવા, પર્યાય નો હોય તો કાર્ય પર્યાયમાં થાય છે. સમ્યક દર્શન પર્યાય છે, મોક્ષ માર્ગ પર્યાય છે, અને છેદ પોતે પર્યાય છે. મોક્ષી પર્યાય છે, નહીં ક્યાં ગુણ દેવ છે. છતાં ત્યાં એમ કહ્યું પર્યાય માત્ર જૂઠી છે, અસત્ય છે, અભૂતાર્થ છે. એ ગૌણ કરીને ત્રિકાળીના મુખ્યને નિશ્ચય કરીને, નિશ્ચયને મુખ્ય કરીને નહીં, ત્રિકાળી સત્યાર્થ વસ્તુને મુખ્ય કરીને નિશ્ચય કહીને સજ કહ્યું, અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કરીને અસત કહ્યું. આમાં કાંઈ ફેર પડે તો મોટો મોટો ઉઠશે. સમજાણું કાંઈ તો ચોખ્ખું કહ્યું. તેથી એ કયો છે ને એક નાથુ નામ શાસ્ત્રી મુંબઈમાં કે નાથુ શું કહેવાય,
નાથુરામ
પ્રેમી, એમ કહેતા આ ગાથાને લઈને કે સમયસારને કુનકુંદાચાર્યને વેદાંતના ઢાળામાં ધારી છે. બિલકુલ ખોટી વાત છે, કારણ કે પર્યાય નથી એમ કીધી ને. પર્યાય તૂટી છે, દ્રવ્ય થઈ ગયું, એકલો દ્રવ્ય રહ્યું વ્યાપક વેદાંતની કહે છે. એટલે એને એમ કહ્યું કે સમયસારને કુનકુંડા આચાર્ય વેદાંતના ટાળામાં બિલકુલ જૂઠી વાત છે. તરત જ બીજી ગાથામાં કહ્યું કે જીઓ ચરિત દંશન નામ ટીઓ તમી જાણ સ્વ સમયમ લો ક્યાં છે વેદાંતમય ક્યાં છે જીવ. બીજી ગાથામાં એ જ કહ્યું પાદરે જીવ ચરિત દંશન નામ ટીઓ ભગવાન જ્ઞાન દર્શન ચારિત્ર આત્મામાં થર થયો એમ ન લેતા આમ આત્મા આમ થયો એમ લીધો. કેમ કે આત્મા જે પર્યાયમાં રાગ ને પુનપાપમાં હતો એ પર સમય હતો એ અનાત્મા હતો. ભગવાન પૂર્ણાનંદનો નાથ પુન ને પાપના ભાવમાં હતો પર્યાયમાં ત્યારે તેને અનાત્મા કહેવામાં આવ્યો. એ પોતે ભગવાન ચિદાનંદ પ્રભુ પોતાના દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ પર્યાયમાં સ્થિત છે તેને આત્મા કહેવામાં આવ્યો છે. સજીભાઈ આવા પ્રકાર છે. અહીં કે છે સાક્ષાત સંપત્તિથી આમ લેવું જ્યાં પૂરણ સર્વથા થાય એને લેવું. ય ભેદ વિજ્ઞાન શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું દેખો કહેશે ભેદ વિજ્ઞાન ના શ્વાન. કારણ કે હજી અધૂરી દિશા છે ને ના શ્વાન પૂરણ કેવું જ્ઞાન થાય તે ખલાસ થઈ જાય. શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું ભેદ વિજ્ઞાન હતો શુદ્ધ સ્વરૂપના અનુભવથી નિશ્ચયથી થાય છે. તસ્માત તેથી ભેદ વિજ્ઞાન પણ વિનાશિક છે દેખો. કારણ કે જે અધૂરી પર્યાય છે ને એ પૂરી માસ થઈ જાય ત્યારે કેવું જ્ઞાન થાય. એને પણ એક વિકલ્પ ગીનો થાય એને તથાપિ ઉપાધિ છે નાશવાન છે વિકલ્પ છે એમ કહ્યું છે. હા સાવે છે ને વિકલ્પ કેસી જાય ગુતે કેસે જોવું અમને તે ભેદ વિજ્ઞાન પણ એક વિકલ્પ રૂપ છે. 130માં આવશે તરત તરત 130 129 તરત નાના વંચાય છે એ જ તે ગાથા 130 ચાલે છે ને એના પછી ની તરત 129 કળશ ને ચાલતું ચાલુ કળશ છે ને બસ એ તરત બીજામાં છે એ 30માં પછી 130માં 130 પીછે ક્યાં પીછે છે એ એક વિકલ્પ છે. ખેલ જ્ઞાનની જેમ ભેદ જ્ઞાન છે ને પર્યાય છે ને એટલી અપેક્ષા એને વિકલ્પ કર્યો ભેદ એ નાશવાન છે. કેવળ જ્ઞાનની પેટે એ કઈ પૂર્ણ શોધ નથી એમ આવું છે. નિશ્ચયથી ભેદ વિજ્ઞાન પણ વિનાશિક તથાપિ ઉપાધિ છે પ્રથમ એને આદરવા લાયક છે. રાગથી ભિન્ન પાડવું છે અને ભેદ જ્ઞાનથી સંભર છે એ અપેક્ષા એને આદરવા લાયક કહ્યો. મૂળ તો એકલો અખંડ આનંદ ઉપર દ્રષ્ટિ કરવાની છે. આમ ભેદ પાડવો એટલે નહીં રાગથી આત્માને ભિન્ન પાડવો હજી ત્યાં વિકલ્પને ભેદ રહી ગયો. પણ એ ભેદ જ પાડવો નથી પછી તો અખંડ આનંદમાં અંદર ઠરી જવું એનું નામ કેવળ જ્ઞાન છે. આવી વાત હોય છે આવો માર્ગ એકસો 129 થઈ હવે આવશે 130 ભાવયેત ભેદ વિજ્ઞાનમ એનમ અખિન્ન ધારયા તાવત યાવત પરાત છૂટવા જ્ઞાનમ જ્ઞાન એ પ્રતિષ્ઠતે. જેવો હવે આમ આવશે, ઇદમ ભેદ વિજ્ઞાનમ તાવત અખિન્ન ધારયા ભાવે, એ ભેદ વિજ્ઞાન પ્રવૃત્ત લક્ષણ જે સ્વરૂપ અનુભવ રાગ થી ભિન્ન, તો રાગ છે એનાથી ભિન્ન. કોઈ એમ કહે કે સંકિર્તિ ને રાગ છે તો નાશ થતો જાય છે, પણ નાશ તો એક સમયની પર્યાય જેટલો નાશ થાય. બાકી આખો રાગ તો દસમા ગુણસ્થાન સુધી રહે છે, ચોથે ગુણસ્થાન એમ કે રાગ સંકિર્તિ ને આવે નાશ કરતો માટે એને રાગ નથી, બિલકુલ જૂઠી નથી. સમજાણું કાંઈ એ જાય કે છે કે પૂર્વોક્ત લક્ષણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેનો તેટલા કાળ સુધી જોયું, તેટલા કાળ સુધી સમ્યક દર્શન થયું ને જ્ઞાની થયું માટે થઈ ગયું આ સર રહે તેમ નહીં. સમજાણું કાંઈ સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, આનંદનો સ્વાદ આવ્યો, મિથ્યાત અને અનંતાનું મંદિરના આશ્રય રોકાઈ ગયો, એથી એને પૂર્ણ આશ્રય થઈ ગયો અને આશ્રય નથી એમ નહીં. શું કીધું? તાવત તેટલા કાળ સુધી અખંડિત દ્વારા પ્રવાહો આસ્વાદ કરવો. હા હા હા, એ બાકી ગાતા નિમ સાની કે સમ્યક દર્શન થયું, અનુભવ થયો, જ્ઞાન થયું, છતાં હવે ચારિત્ર ને માટે ભેદ અભ્યાસ કઈ તો કામ કાઢ્યું છું. નિયમ સારો અત્યારે બાકી એરીસ ભેદ પાસે મજત્વ હોય તે અણચારિતમ. સમ્યક દર્શન છે, અનુભવ છે, સમ્યક જ્ઞાની છે, પણ એને હજી રાગ ભાગ બાકી છે, આશ્રવ છે. ચોથે ગુણસ્થાને ત્રણ કષાયનો રાગ છે એટલે આશ્રવ છે એટલો. પાંચમે પણ બે કષાયનો આશ્રવ છે. મુનિને હજી એક કષાયનો આશ્રવ છે. તો કે છે કે આવો ભેદ અભ્યાસ થતા બાકી જીવ મજ્જસ થાય છે, તેથી ચારિત્ર થાય છે. સમ્યક દ્રષ્ટિને પણ સમ્યક જ્ઞાનનો અનુભવ હોવા છતાં એને હજી મજ્જસ્વ દશા વિતરાગ દશા થઈ નથી. એણે રાગને ભીન પાડી ત્યાં સુધી તેને ભીન પાડવો કે જ્યાં સુધી વિતરાગતા પૂર્ણ થાય ત્યાં હોય. છે પાંચ વેર તાવત શબ્દ પીડ્યો છે. તાવત એટલે તે ચારી થાય છે ને. મજત હોય તેમ ચારિતમ, તેથી ચારી ભેદ અભ્યાસ થતા જીવ મજ્જસ થાય છે, તેથી ચારિત્ર થાય છે. ઘણો અર્થ ટીકામાં બહુ સરસ. તેને દ્રઢ કરવા નિમિત્તે હું વૃત્તિકમનાદી કહીશ. કુનકુંદાચાર કે છે સંકેતી જીવને પણ આત્મજ્ઞાની થયા તેને પણ હજી પુણ્ય પાપના ભાવનો આશ્રવ છે, દુઃખ છે. એને જુદું પાડીને થીર થવા માટે એનો ચારિત્રનો અધિકાર કઈ છે. ચારિત્ર નથી ત્યાં અવિરત પણ ચોથે ગુણસ્થાન. ભલે ક્ષાય સંગીત હો શ્રેણી રાજાને, પણ હજી ત્રણ કક્ષાનો ભાવ એટલો અવ્રત ભાવ છે, અવ્રતિ છે, અવિરતિ સંગત દ્રષ્ટિ ચોથે ગુણસાને હોય, પાંચમે દેશવીરતિ પંચમ ગુણસ્થાન હોય, છઠ્ઠે સર્વવીરતિ છઠ્ઠે ગુણસ્થાન હોય મની. એટલે એમ જ માની લે ચોથો ગુણસ્થાન થયું એટલે હવે આશ્રમને દુઃખ છે જ નહીં, એકાંત મિથ્યા દ્રષ્ટિનું પોષણ થાય, બીજી નહીં ને ભૂલી જાય છે. સમજાણું કાય આવું મારે છે, એથી ચારિત્ર થાય છે એમ કહ્યું ને, અહીં તાવત કહ્યું, અહીં કહ્યું છે ને, તેટલા કાળ સુધી કેટલા કા અહીં આપણે ચાલે એમાં અખંડ ધારા પ્રવાહરૂપ આસ્વાદ કરવો, આનંદનો અનુભવ કરવો અને આનંદની ધારામાં રહેવું, જ્યાં સુધી તેની પૂર્ણ આશ્રમ રહી થાય ત્યાં સુધી એને અખંડ ધારા આનંદમાં રહેવું. હા 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 સમજાણું થાય, અપ્રમદ દશા થાય મુનિને સાતનું ગુણસ્થાન તો પણ હજી અબુદ્ધિપૂર્વક આશ્રવરા છે અને રાજ છે તેટલું અપ્રમત છે, ઉપયોગ છે ધ્યાનમાં, પણ અહીંયા રાગ છે એના રાગનું વેદન પણ અંદર છે, એનો ઉપયોગ એ બાજુ નથી. ઉપયોગ જો રાગમાં વેદનમાં ન હોય તો પૂર્ણ આનંદનો વેદન જોઈએ. પૂર્ણ આનંદનો વેદન જ્યાં છે ત્યાં તો આશ્રમનો ગંધ નથી, પણ જ્યાં આગળ પૂર્ણ આનંદનું વેદન નથી ચોથે તો અલ્પ આનંદનું વેદન છે, ચોથે ગુણસાને સંકીતીને તો અલ્પ આનંદનું વેદન છે. ત્રણ કષાયનો આશ્રવ છે અને એટલું દુઃખ છે અને એટલું એને બંધન છે.
ભક્તિ આજીમાં તો શાંતિ દેખાય,
કાંઈ દુઃખ દૂરે નથી જાણતું, એ તો પ્રશ્ન કરે છે જાણવા તો એમ કે ભક્તિમાં શું ભાવ છે, શાંતિ કેવી છે, એ પરતરફનું લક્ષ છે એટલો શું આવે ખરો ભાવ, પણ છે અશાંતિ આતુરતા. એ તમારે બીડી તમાકુનું ભૂલી જાય છે પણ અંદર રાગ નથી ભૂલી જતો, ત્યાં બીડી તમારે ભૂલી
જાય
એ ભૂલી જાય, પણ આમ ભગવાન છે જ્યાં છે એ રાગ થાય છે તો આશરો છે. ભગવાન તો એમ કહે છે ત્રિલોકનાથ, પ્રભુ તો મારી સામે જોઈશ તો તને રાગનો આશરો થશે. આ વાણી વિતરાગની છે, તું તારી સામે જોઈને ઠરી જા તો તને વિતરાગ થશે, કારણ કે અમે તું તારા કરતા પરદ્રવ છીએ અને મોક્ષ અધિકારના ચૌદમી ગાથા સોળમી ગાથા અશ્પાવડ પર દવાઓ ડુગળી. પ્રભુ એમ કહે છે કે અમારા ઉપર તારું લક્ષ છે તો પણ તારી ગતિ ચૈતન્ય નથી, દુર્ગતિ છે, રાગ છે દુર્ગતિ છે. અશ્પાવડ સોળમી ગાથા છે મોક્ષપાવડ, સમજાણું કાંઈ, એ તો વિતરાગ કે બાપુ મોઢામાં કોવ્યો કોને ખરાબ લાગે એ તો કહે છે કે મારી આમાં જોઈશ તો તને રાગ થશે, ભલે પુણ્યનો રાગ પણ છે રાગ, અને તેથી પર દવાઓ દુગઈ. પ્રભુ સુન એક વાર, અમારી આમાં જોતા પણ તને રાગની ગતિ થશે, એ ચૈતન્યની ગતિ નહીં, દુર્ગતિ છે. આ અશપાવ
હા
મોક્ષ પાવો મોક્ષ પાવ પૂર્ણ છે પૂર્ણ પર દવાઓ દુગઈ સર દવાઓ સુગઈ હોય એ નાવણ સદવે કોણ રહી વિરયંગિયંગ હે ભગવાન કરગ્રહ ઉપર જો તારું લગ્ન છે અમે તીર્થંકર છે સંત દિગંબર મુનિ હોય છે એના ઉપર તારું લગ્ન છે તો તને રાગ થશે તે ચૈતન્યની ગતિ નહીં તો દુર્ગતિ છે પર દવાઓ દુગઈ સદવાઓ સુગઈ ચૈતન્ય ભગવાનની અંદર જતા એકાગ્ર થાય તેને સુગતિ કહીએ આકરી વાતો બાપુ આ તો મિત્રાગ માર્ગ છે આ કઈ હળદરના ગાંઠીએ ગાંધી થઈ જવાય એવું નથી આ તો ચારિત્રોના પડખા એને જોવા દે છે જોયું પરદ્રવ્યને પરદ્રવ્યને દુર્ગતિ હોતી હૈ ઓર સ્વદ્રવ્યને સુગતિ હોતી હૈ એ સ્પષ્ટ જાણો ઇસને એ બંધીઓ તમે ઇસ પ્રકાર ધ્યાન કર સ્વદ્રવ્ય રતિ કરો ભગવાન આનંદના નાથમાં લીન થાવ પરદ્રવ્ય લીનતા છોડ દે ગંધીભાઈ આવી વાત છે અહીં તો બીજું કહ્યું છે પર દવાઓ બજઈ વિરોહ મુચી વિવેક મેં તેરમી કાથી શરૂ કરી છે જેટલું તારા દ્રવ સ્વભાવથી બહાર જા ત્યાં સુધી તને ક્રમબંધન છે ચાહે તો દેવગુરુને શાસ્ત્ર હો ત્રણે લોકના ના તીર્થંકર હો સમવસરણમાં તો અનંતવાર પ્રભુની આરતી ઉતારી કે મહાવીરમાં અનંતવાર જન્મ છે ભગવાન તો ત્યાં તીર્થંકર તો સદાય ત્રણેય કાળે હોય જ છે મહાવીરમાં અનંતવાર જન્મ છે દરેક ક્ષેત્ર જન્મનો ભગવાનના સમક્ષમાં ગયો છો વાણી સુનીથી ગીરાના થા મણિરત્નના દીવા કલવક્ષના ફૂલ જય નારાયણ એમ કહ્યું પણ એ બધો શુભ ભાવ મેળવું એ શુભ ભાવ આચાર્યને કહેતા કઈ સમાજ સમતુલ રહેશે કે નહીં કઈ દરકાર નથી અમે તો કહીએ છીએ ભગવાનના તરફનું લગ્નને જાય તારી પર્યાય દુર્ગતિ છે એ ચૈતન્યની ગતિ જ નથી મીઠાલાલજી આવી વાતું કરે કુંદકુંદા ચા ખુલ્લું મૂકે સમાજની પણ દરકાર નથી નાગા બાદશાહથી આગા પર દવાઓ બજઈ વીરો ઊંચી વિવેક મે એસો જીણ ઉપદેશો સમાસો ભગવાનના ટૂંકામાં આ ઉપદેશ છે એમ કે છે એસો જીણ ઉપદેશો કે જેટલો પરદ્રવ ઉપર તારું લક્ષ છે તેટલું તને બંધન છે સ્વદ્રવ્યમાં અંતર જશે તેટલું તેનું અબંધ છે એ પુસ્તક પાનાવાળા ચૈતાલય ભેગા છે ને અંદર શું કહેવાય ચૈતાલય કહેવાય ચૈતન્ય પુસ્તકો શું ભાવ દુર્ગતિ દુર્ગતિ એટલે નરગતિ એમ નહીં પણ ચૈતન્યની જે ગતિ છે જ્ઞાનાનંદની એનાથી ખસીને રાગમાં આવ્યો એ પૈકી દુર્ગતિ એનું ફળ નરક્ય જીવો છે એમ નથી
કઈ
એમાં બધો શુભ ભાવ યાદ રહો આ 26 લાખનું આ મકાન મને મૂકી 26 હજાર તો માણસ આવી ત્યારે ઉદઘાટન 26 હજાર માણસ મારી પંડા ને
અગિયાર લાખનો ખર્ચ હતો અને 26 લાખ 38 લાખનું મકાન થયું. એમાં હું હતું પણ એ કઈ કર્મ છે? એ તો અંદરમાં લક્ષ નો બહાર તો એટલો શુભ ભાવ આવે. આશ્રય છે, હોય છે જ્યાં પૂર્ણ દિશા હોય છે ત્યાં એવો ભાવ આવે. પણ એ ભાવ છે તો બંધનું કારણ. સુમેરમનજી આવી વાત છે ભગવાન,
આપકા સપના સાકાર હોય એ
એ સાકાર પણ છતાં એ તો શુભ ભાવ છે ને મિત્ર, ક્યાં વાત સાચી. એકોતેરની સાલમાં સપના એમ થયું, એકોતેર એક લાખો તર સમય તો આખા આકાશમાં સાસો પાટિયા પાટિયા છે ને, આવડા આવડા લાંબા મોટા અને પોળા સાસર લખેલા તે આખા આકાશમાં એમ આમથી જોયું તો આમ બુદ્ધિ નામથી એવું સપના એમ થયું. આખા આકાશમાં સાસરો સાસરો છૂટા છૂટા બોલ્યા આટલું પવ આટલું એવા એવા આખા આકાશમાં એવા આવા પાટિયા કુદરતે બન્યું ને. એક કહીએ આખા આકાશમાં ચંદ્ર જોઈએ, આખા આકાશમાં છઠ નો ચંદ્ર હોય ને, છઠ નો છઠ છઠ નો ચંદ્ર બીજી તીજ ચંદ્ર એવા 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 લાખો ફૂલો ઠેઠ અહીંથી રામ ને અહીંથી આખા બહાર ઉભો ફૂલો આખા આકાશમાં ચંદ્ર ચંદ્ર લાખો કરોડો ચંદ્ર છઠ ના જેટલા આકાશમાં આખા ચંદ્ર. પૂર્ણાનંદ આ વાણી વિતરાગની મુનિ છે છઠ્ઠે ગુણસ્થાને, ત્રણ કષાયનો અભાવ વિતરાગ 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 પ્રગટ દેખા થાય છે. ત્યાં ચોથું પાંચ છઠવા તો છઠ જેટલો પંચમા આવર્તનો વિકલ્પ આવે છે એટલો આશ્રમને દુઃખ છે, એટલું બંધનમાં છે. હા હા આપણે કઈ ગણો કઈ સમયસર કહ્યું છે નાટક ને, સમયસર નાટક સમયસર ના આમાંથી બને મોક્ષ ચાલીમાં બોલ છે ચાલીમાં બોલ એવો કારણ જગ પંથ ઉન શિવ મારંગ જો પરમાદી જગ કો ઢુકે નપમાદી શિવોર જ્યાં કારણ જગ પંથી જેટલો વિકલ્પ છો મુનિને રાગ પાંચ મહાવર્ત નો ભક્તિ નો એ જગપંથ છે. બનારસીદાસ મોક્ષ અધિકાર નો 40મો બોલ જ્યાં કારણ જગપંથી જગપંથ છે રાગી સંસાર પણ છે. અને શિવ ઉન શિવ માર્ગ જો ભગવાન અંદર આનંદના નાદમાં જેટલો લીન થાય તે શિવ માર્ગ છે. પરમાદી જગો ઢૂંકે મુનિ પણ સાચા સંત છે એને પંચમાવર્તના પરિણામ આવે એ પ્રમાદી છે. એ પ્રમાદી જગકો ઢૂંકે જગ બાર દૂધમાં ઢૂંક જગમાં ઢૂંકી ગયા છે કે છે તો આ
જગમાં
સંસાર એ રાગે સંસાર રહીતના આ સંજય આવી વાત છે બાપુ. આ તો ત્રણ લોકનો નાથ વિતરાજ સર્વન જનેન્દ્ર અનંતીર્થંકરો થયા લાખો કેવો વિતરે છે મહારાજીમાં તીર્થંકરો 20 છે ત્યારે અનંતીર્થંકરો થશે તેનો આ એક વાત છે. આ સમજાણું કઈ શું કહ્યું જુઓ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેટલા કાળ સુધી કરવા લેવો જેવો છે, અખંડિત ધારા પ્રવાહ આસ્વાદ કરવા જેવો છે. એમ કે પ્રથમ સમ્યક દર્શન થયું માટે બસ થઈ ગયું બધું એમ નથી બાપુ, હજી સમજાણું કે કેટલા કાળ સુધી અખંડિત ધારા પ્રવાહ કરવા, કેટલા કામ યાવત યા પરાતત્વા જ્ઞાન જ્ઞાની પ્રતિષ્ઠતે. આહા, જેટલા કાળમાં પરથી છૂટીને આત્મા શુદ્ધ સ્વરૂપમાં એક રૂપણ મેં ત્યાં સુધી અંદરમાં રહેવા જેવું છે, બહારમાં નીકળવા જેવું નથી. એકસો ત્રીસ કહું છું. તાવત તેટલા કાળ સુધી કે જયારે પૂર્ણ રાગની રહિત થઈને સ્વરૂપમાં ઠરી જાય ત્યાં સુધી તેને રાગથી બિન પાડીને અભ્યાસ કરવો. સંકિત થયું ને સમ્યક જ્ઞાન થયું એટલે બસ થયું બાપુ, એ તો હજી તો આનંદ ગુણી દશા બાકી છે. હજી તો એને ચારિત્ર અને પછી કેવળ જ્ઞાન શુકલ ધ્યાન એ તો બહુ બાકી બાપુ. હા, સમજાવું કે જેટલા કાળથી પરથી છૂટી, પર એટલે આખરો રાગથી છૂટીને જ્યાં સુધી ખીરપુર ન થાય ત્યાં સુધી તેની ધારાવાય અનુભવ કરવો. હા હા હા, સમજાય છે કે નહીં? આમાં દાવત યાવત જ્યાં સુધી કે જ્યાં સુધી આત્મા રાગથી બિલકુલ રાગના અંશથી ખસી અને પૂર્ણાય ન થાય ત્યાં સુધી એને ધ્યાન કરું આત્મા. હા હા, આવો મારે છે ભાઈ. પરથી છૂટી, પર એટલે આસો સંવર્ધિ કરશે ને, એટલે દયાદાન વ્રત ભક્તનો વિકલ્પ ઉઠે છે. આશ્રવ છે મુનિને, આશ્રવ છે પાંચમે ગુણસ્થાને, આશ્રવ છે ચોથે આશ્રવ છે, ચોથે દુઃખ છે, પાંચમે દુઃખ છે, છઠ્ઠે દુઃખ છે. એ દુઃખથી પરથી છૂટીને આત્મા શુદ્ધ સ્વરૂપમાં એક રૂપે પણ એક ભંગ રહે નહીં પછી જરી આશ્રવ એકાકાર અંદરમાં થઈ જાય ને આશ્રમ મળે ત્યાં સુધી ભેગી આમ બાપુ. ભાવ છે ને પાછ, ભાવ એ ભેદ વિજ્ઞાન એકદમ અચિન્ન ધાર્યા ત્યાં સુધી રાગથી બિન પાડીને ભેદ જ્ઞાન કરવું કે જ્યાં સુધી પુણ્ય ઠરે નહીં અને રાગનો એક અંશ ન રહે ત્યાં સુધી ભેદ જ્ઞાન કરવું. માનજનજી આ સમજાવી પાછા. હા, ત્રણલોકના નાથ તીર્થંકર સાહેબની પરમેશ્વર એનો આ હુકમ છે. પ્રભુ તું તારા સ્વરૂપમાં પૂર્ણ જાણથી ન ઠરે, રાગનો એક પણ અંશ ન રહે ત્યાં સુધી ધ્યાન મારા આનંદ વેદ વ્યાખ્યા છે. સમજાણું કે એક સમ્યક દર્શન થયું એટલે સંતોષાઈ જાય કે બસ ગયો અમે બાપુ એને તે વાર છે ભાઈ. અને સમ્યક દર્શનમાં પણ જ્યાં સુધી દુઃખ ને આશ્રવ છે એને ન માને તે સમ્યક દ્રષ્ટિ જ નથી. કેમ કે જ્યાં સુધી અંતર આનંદનો અનુભવ આવ્યો પણ એની સાથે અપૂર્ણ આનંદ છે એટલે દુઃખનું વેદન એના જ્ઞાનમાં આવે છે. અજ્ઞાનીને તો આનંદ એ નથી ને એ કાંઈ છે ને દુઃખ છે, પણ એ દુઃખ છે એની ખબર નથી. આત્મા
પોતાના આનંદ પ્રભુ સચિદાનંદ પ્રભુ એના અનુભવમાં આવ્યો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ સ્વરૂપાચરણ થયું ત્યારે એને ખ્યાલ આવ્યો ઓહો આ તો આનંદનો નાદ પ્રભુ આનંદ પૂર્ણ આનંદ સ્વરૂપ છે એનો નમૂનો આવ્યો નમૂનાથી જાણ્યું કે આનંદ સ્વરૂપ છે અને આમ જાણ્યું કે અરે હજી આનંદની સાથે આ રાગ દુઃખ છે એ આનંદની અરે મેળ મૂકા તો દુઃખ છે એનાથી બે વાત થઈ એક તો અનુભવ સમ્યક દર્શનનો થતા એ આનંદનો અંશ અને સંવેદનાનો અંશ આવતા આખો આત્મા પૂર્ણ આનંદમય છે એ નમૂનાથી આખો જાણ્યો ભાઈ હા 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 અને તે નમૂનામાં હજી પાછું દુઃખ વેદાય છે આ રીતે એ પણ ત્યારે જાણવા માંડ્યું નહીં તો અજ્ઞાનમાં તો દુઃખનો વેદન નથી ખબર ત્યાં મોટું ઢોકું હોય ને રૂનું ઢોકું ક્યાંક છે ગાંઠ હે બોરા થોડો નમૂનો કાઢે ત્યારે ખ્યાલ આવે કે આખું ઢોકણું આવું રૂનું છે અને એની યારે બીજા કપાસ ને મેળવે કા તો હજી કપાસ મેલું થોડું છે આની યારે મેળવે તો મેલું છે આની યારે મેળવે તો પૂરું છે
બરાબર
સમજાવું કે આ વિશેષ કહેશે.